શ્રી ગણેશને નમસ્કાર કરું છું, ગુરુ સ્વરૂપ શિવને નમસ્કાર કરું છું, દેહભાવ અને જીવભાવ છોડાવીને તમે સેવા કરાવો છો, શંખાસુરનો જીવ લઈ તેના કલેવર પાસે કાર્ય કરાવો છો, અંદર પ્રવેશ કરી મારા શરીરને ક્રિયાશક્તિ આપો છો, તમે જ શંખાસુર પાસે મધુર ધ્વનિનો શંખ વગાડાવો છો, હું જે બોલું છું તે તમે જ બોલાવો છો, તમારી સત્તાના બળથી મારા શરીર દ્વારા સર્વ કર્મ નિભજે છે, મારા દેહનું દેહ પણ તમે જ છો, સર્વ ઇન્દ્રિયોની ક્રિયા અને ભોગ તમે જ, મારા અંતઃકરણના ભાવનું કારણ તમે જ છો, ભોગતા પણ તમે જ છો, અને કરસૂત્ર પુત્રી બનાવી જાતે સૂત્રધાર થઈ દોરી ખેંચી મને નચાવો છો, જગતને ચેતન આપનાર કૃપારૂ જગજીવન જનાર્દન તમને હું નમસ્કાર કરું છું, સોનાના ભૂષણને સોનું જુદા નથી તેમ એકો એકનાથ અને જનાર્દન જુદા નથી, જેમ કપૂરને અગ્નિનો સંયોગ થતાં જ કપૂરનું કપૂરપણું ચાલ્યું જાય છે, તેમ સચ્ચિય અને સદગુરુનો યોગ થતાં જ એ બે વચ્ચેનો ભેદ હટી જાય છે, એ ભેદભાવનો નાશ કરાવનાર અને આત્મબોધ આપનાર આ ભાગવતનો સંવાદ ચાલે છે. આ ચોથા અધ્યાયમાં અવતાર અને તેમના કાર્યો એ વિશેના પ્રશ્નનો ઉત્તર જયંતી પુત્ર ધ્રુમિલ આપે છે. વરી રાજા પૂછે છે, હરિએ સ્વલીલા શક્તિથી જન્મ ધરી જે જે કર્મો સ્વેચ્છાથી કર્યા તેનો અગાધ મહિમા મને કહો. તે અજન્મા છતાં જન્મ ધરે છે, અકર્મા છતાં કર્મ કરે છે, વિદેહી છતાં દેહ ધરે છે અને સંસારી થઈ સ્વધર્મ પારે છે, તેમના અવતારોની સ્થિતિ, જન્મનો પ્રકાર, નામ, સંખ્યા ઇત્યાદિ મને કૃપા કરી જણાવો. જયંતી નંદન ધ્રુમિલ તેનો ઉત્તર આપે છે. તેણે કહ્યું, હે રાજન, તે પૂછેલા ત્રણેય કારના સર્વ અવતાર, ગુણ અને કર્મો કહેવા શક્ય નથી, તથાપિ તેમના કેટલાક હું તને સંક્ષેપમાં કહું છું. જેની લીલાશક્તિ અપરિમિત છે, જેના એક નખમાં અનંત શક્તિ રહી છે, તેના ગુણ ગણવાની હિંમત કરનારને મંદમતી બાળક જ ગણવો જોઈએ. કીડીથી આકાશનું માપ મપાય? મીઠું કોઈ મહાવીર કાઢી શકે? સાગરનું માપ વરસાદથી ધારા, વરસાદની ધારા કે પૃથ્વી પરના દુર્વાના અંકુર ગણે કે વાયુનું માપ કાઢે અને નિમિષોન્મિષની પણ ગણતરી કરે, પૃથ્વીની રજ પણ કદાચિત ગણી લેવાય, પરંતુ ભગવાનના ગુણોની ગણના કરવા વેદ પણ સમર્થ નથી. ભગવાનનું નામ લેતા વેદ મૂંગા થાય અને ગુણો ગણવા જતાં શેષની જીભ પણ ચિરાઈને એકની બે થઈ ગઈ છે. રૂમેલે કહ્યું, હે મહારાજા, હવે તું પહેલા પુરુષની કથા સાંભળ. નારાયણે આત્મશક્તિથી પંચમહાભૂતને સાકાર બનાવી બ્રહ્માંડનું નિર્માણ કર્યું. બ્રહ્માંડ એ જ વિરાટ પુરુષનું શરીર છે. એ બ્રહ્માંડમાં પોતે પ્રવેશ કર્યો, તેથી પુરુષ નામ પુરુષોત્તમને પ્રાપ્ત થયું. તેના અંશથી પ્રકૃતિએ પ્રજા ઉત્પન્ન કરી, સ્વતઃ અકર્તા છે, છતાં યોગ માયાના બરે પોતે જગતમાં ચેતન શક્તિ પ્રસારી, તેથી જગ જગતરૂપે સ્ફુર્યું. તેની ગુણ કીર્તિ તેની ગુણકીર્તિ હવેના બે શ્લોકમાં કહેવામાં આવી છે. ભગવાનના ગુણકર્મો રૂમિલ આ રીતે રજૂ કરે છે. ત્રિલોક એ જ તેમનું શરીર છે. તેમના યોગે દેહીનું જ્યાં જ્યાં અસ્તિત્વ છે તેમની સત્તાથી બ્રહ્માદિક શરીર ધારણ કરી પોતાની ઇન્દ્રિયો દ્વારા ક્રિયા કરે છે. જગતના ચક્ષુના ચક્ષુ, ધ્રાણના ધ્રાણ, શ્રવણના શ્રવણ, રસનાની રસના, હાથના હાથ, પગના પગ અને વાચાની વાચા છે. દસે ઇન્દ્રિયોની પોતે ઇન્દ્રિય છે. જીવને જ્ઞાન થાય છે તે તેમની જ્ઞાન શક્તિથી થાય છે. પોતે જ્ઞાનધન હોવાથી તેનો જ્ઞાનદાતા કોઈ નથી. જગતના પ્રાણ તેમનાથી ચાલે છે. જગતનું બળ, તેજ તથા ક્રિયા સર્વ તેમની શક્તિ જ છે. રજ, તમ અને સત્વ આદિ ગુણયુક્ત ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના આદિકર્તા ભગવાન છે, પુરુષાવતાર છે. આદિકલ્પમાં એ જ પુરુષાવતારે પોતાની રજોગુણની શક્તિથી બ્રહ્મ સ્વરૂપે પ્રગટ થઈ સૃષ્ટિની ઉત્પત્તિ કરી. તેની સ્થિતિ રાખવા સત્વગુણની શક્તિથી પોતે જ વિષ્ણુરૂપે પ્રગટ થયા. તે દ્વિજધર્મનું પ્રતિપાલન કરનારા યજ્ઞના ભોક્તાને અધર્મનું બળ વધે ત્યારે જુદા જુદા અવતાર ધરનારા છે. વળી તે જ તમોગુણની શક્તિથી રુદ્રરૂપે કલ્પને છેડે જગતને લય કરે છે. તે જ આદપુરુષ છે, જે પુરુષ અવતાર વડે જ પ્રજાના ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે. તે અજન્મા છે, છતાં ધર્મને પિતા કરી દક્ષની કન્યા મૂર્તિને માતા કરી તેને પેટે એક જ, છતાં નર નારાયણ બે રૂપો લઈ અવતર્યા. તેમણે જ નારદને નૈષ્કર્મ્ય લક્ષણ શીખવ્યા અને પોતે તેનું આચરણ કર્યું. તે બદ્રિકાશ્રમમાં વાસ કરે છે અને નારદ સંકાદિક ઋષિઓ તેમને હજી પણ સેવે છે. તેમને સ્વરૂપનું લક્ષ્ય સહજ થઈ ગયું છે. તે બોધ મેળવવા ઋષિવૃંદ નિત્ય તેમની સાથે સંવાદ કરે છે. જે સ્વરૂપ જગતમાં જોઈ શકાતું નથી તેને તે પોતાના વચનથી સ્પષ્ટ રીતે સમજાવે છે. એમની કૃપાથી તે તત્કાળ અનુભવમાં આવે છે. જ્ઞાત ઋષિવર ઘણા છે, તેમાંનો આ એક નર નારાયણ અવતાર છે. આવો નારાયણના તપનો પ્રભાવ જોઈ ઇન્દ્રને ભય ઉત્પન્ન થયો કે રખે એ નિષ્પાપ થઈ મારું સ્થાન લઈ લે. તેથી તેણે અપ્સરાઓ સહિત કામદેવને બદ્રિકાશ્રમમાં મોકલી નારાયણના તપનો ભંગ કરવા પ્રયાસ આદર્યો. વસંતે વનને શણગાર્યું, કોકિલા મંજુલ સ્વરથી ગીત ગાવા લાગી, શીતળ અને સુગંધી ભર્યો પવન વાવા લાગ્યો, પુષ્પની વૃષ્ટિ થઈ રહી, બ્રહ્મર ગુંજરાવ કરવા લાગ્યા અને અપ્સરાઓએ હાવભાવ સહિત કામોદ્દીપક નૃત્ય ગાન શરૂ કર્યું. પણ નારાયણ જરાય ડગ્યા નહીં. નારાયણનો મહિમા ન જાણનારો મદન પોતે પરાક્રમ અજમાવી થાક્યો એટલે ઉતરેલ મોડે તેણે પાછા ફરવા માંડ્યું. પરંતુ તેમનાથી ત્યાં હાલવાની શક્તિ પણ રહી નહીં. નારાયણના પ્રતાપનો તેમને પરિચય થયો અને કદાચ પોતાને શાપ આપશે એવા ભયથી તેઓ કંપવા લાગ્યા. ઇન્દ્રે અપરાધ કર્યો છતાં નારાયણને ક્રોધ થયો નહીં. એમની અગાધ આત્મશાંતિએ કામાદિકને અપકૃત્યને ગણકાર્યું જ નહીં. તેમણે કોઈને શાપ દીધો નહીં કે ચિત્તમાં તે વિશે વિકલ્પ પણ ઉઠવા દીધો નહીં. અપકાર કરનાર પર કોપાયમાન થનારને ક્રોધે હરાવ્યો. જે અપકાર કરનાર ઉપર ઉપકાર કરે છે તે જ પરમાર્થમાં શ્રેષ્ઠ છે. અપકાર પર ઉપકાર એ જ પરમ શાંતિનું લક્ષણ છે. એ જ શાંતિ સ્થિતિ નારાયણે જગતને આચરણથી દર્શાવી ભયભીત થયેલા કામના ગણોને અભયદાન આપી નારાયણ બોલ્યા, હે કામ, વસંતાદિની અને અતિથિઓ તમે અહીં આવી મારા આશ્રમને પાવન કર્યો. તમે પૂજનીય છો. જ્યાં અતિથિની પૂજા થતી નથી ત્યાં પુણ્ય સંપત્તિ રહેતી નથી. તમે પૂજાનો સત્કાર કર્યા વિના જશો તો આશ્રમ શૂન્ય થશે. વેવાઈ રિસાય તો તેને મનાવવા કન્યાનો પિતા પગે પડે છે, તેમ જે અતિથિને મનાવે છે તે આનંદ પામે છે. રિસાયેલો વેવાઈ કન્યા ન મોકલે પણ રિસાયેલો અતિથિ કોટી પુણ્યના રાશિનો નાશ કરે છે. આવી રીતે શાંતપણે બોલ્યા છતાં નારાયણને મારી શાંતિ કેવી છે એવો ગર્વ થયો નહીં. નારાયણના આવા અભયદાનથી કામદેવ તથા અપ્સરા વગેરે લજવાઈ ગયા અને નીચું જોઈ નારાયણની સ્તુતિ કરવા લાગ્યા. મદને કહ્યું, જય હો દેવેશ્વર, તમારા જેવા નિર્વિકારી મેં કોઈને જોયા નથી. બ્રહ્મા, વિષ્ણુ, શિવ, નારદ, ચંદ્ર, દેવ, દાનવ વગેરે સર્વનો મેં પરાભવ કર્યો છે. ક્રોધ તો મારી સાથે સદૈવ રહે જ. જે મારી અવગણના કરવા પ્રયાસ કરે છે તે ક્રોધને વશ થયેલા જ છે. જ્યારે તમે તો કામ ક્રોધનું અસ્તિત્વ જ તમારામાં રહેવા દીધું નથી. તમારા આ પરાક્રમથી જ શાંતિની ઈચ્છાવાળા મુનિઓ સદા તમારી સેવા કરે છે. જે શાપ આપવા કે અનુગ્રહ કરવા સમર્થ છે તે હંમેશા કામ ક્રોધયુક્ત હોય છે, પણ તમારું ચરિત્ર આશ્ચર્યજનક છે. શાંતિનો તમને ગર્વ નથી અને ગર્વ નથી એની એ અહંતા નથી. તમારામાં ગર્વ રહિત નિર્વિકાર શાંતિ વસે છે તે અમે આજે જ જાણ્યું. એ શાંતિએ જ કામને જીત્યો અને આજ સુધીમાં એવો યશ જગતમાં તમે એકલાએ જ મેળવ્યો છે. તમે નિર્ગુણ, નિરૂપમ, માયા અતીત અને પૂર્ણ બ્રહ્મા છો. તમારું નિત્ય સ્મરણ કરનારને હું કામ જાતે જ નિષ્કામ કરું છું. ક્રોધ જ ક્રોધને સમાવે છે અને મોહ જ જ્ઞાનને ઉપજાવે છે. તપસ્વીના તપમાં વિઘ્નો નાખવાનો અમારો સ્વભાવ છે. હૃદયના કામને ગુપ્ત રાખી ઉપરથી જપ, તપ તથા ભક્તિનો આડંબર કરનાર ષઠ પુરુષ પર અમારી સત્તા ચાલે છે, પણ તારા ભક્તો પર ચાલતી નથી, કારણ કે તમે તેનું રક્ષણ કરો છો. સ્વર્ગના ભોગને લાત મારી નિષ્કામ થઈ તમને ભજે છે અને તમારું પદ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને વિશ્વ તેને વિઘ્ન કરવા દેવ અમને પ્રેરે છે અને તમારું પદ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને વિઘ્ન કરવા દેવ અમને પ્રેરે છે. કારણ મનુષ્ય સ્વર્ગનું ઉલ્લંઘન કરીને જાય છે તેમને ગમતું નથી. તેમ છતાં ખેડૂત જેમ રાજાને કર આપે છે તેમ ઇન્દ્રાદિ દેવને યજ્ઞ ભાગ આપનાર સકામજન તેની પ્રજા છે. તે તારા ભક્ત હોવાથી તેમને દેવો વિઘ્ન કરતા નથી, પણ તે સદા સકામ હોવાથી કામને સહજ વશ થાય છે. જેવો પ્રાણાયામ કરી પ્રાણને જીતે છે, ઠંડી, ગરમી, ક્ષુધા, તૃષા વગેરે સહન કરે છે, જીવવાને વિષય ઈચ્છાને વશ રાખે છે, પણ પોતાને નિષ્કામ સમજી તપના અભિમાનથી ઉન્મત્ત થઈ વિચરે છે અને અલ્પ અપમાનથી પણ ક્રોધને વશ થઈ શાપ આપે છે, તે પોતાની તપ સંપત્તિ વ્યર્થ ગુમાવે છે. તેઓ ક્રોધને વશ થવાથી અપાર સાગર તરી જઈ ગાયના પગલામાં ભરાયેલા પાણીમાં ડૂબે છે. કામની અપૂર્ણ તૃપ્તિમાં જ ક્રોધ રહેલો છે, કિંતુ તમારા ભક્ત પાસે કામ ક્રોધાદી ઊભા રહેતા નથી. તમે ભક્તના ભગવાન છો. તમારો મહિમા ન જાણવાથી અમે અમારા સ્વભાવ પ્રમાણે અમારો પ્રભાવ તમારા ઉપર પાડવા તમારી પાસે આવ્યા હતા, પણ હે કૃપાળુ પુરુષોત્તમ, તમારી પાસે નિત્ય ક્ષમા છે. અપકારી પર ઉપકાર કરે તે જ નિર્વિકાર આત્મશાંતિ, એ શાંતિની પરિપૂર્ણ સ્થિતિ વિશ્વ કરનારાઓને નારાયણે દેખાડી. કામાદિક સ્તુતિ કરતા હતા ત્યાં તેમણે એક પરમ આશ્ચર્ય જોયું. ત્યાં એકાએક લક્ષ્મી કરતાં પણ સુંદર સ્ત્રીઓ અલંકાર સજી નારાયણની સેવામાં તત્પર ઉભેલી તેમના જોવામાં આવી. સૂર્યના તેજ આગળ આજ્ઞાનું તેજ ઢંકાઈ જાય તેમ તેમના સૌંદર્ય આગળ સ્વર્ગની અપ્સરાઓનું રૂપ ઝાંખું પડી ગયું. નારાયણે ઉત્પન્ન કરેલી એ સ્ત્રીઓનું રૂપ જોઈ અપ્સરાઓ કામ, વસંત, ભ્રમર, કોકિલા સર્વે લજવાઈ ગયા. તેમના અંગની સુગંધથી વસંતનું મુખ ફિક્કું પડી ગયું. નારાયણે પોતાની યોગ માયાથી કામાદિ સર્વનું ભાન ભૂલાવ્યું. નારાયણની વિદ્યા યોગ સામર્થ્ય કેટલું અદ્ભુત કહેવાય. રંભા, તિલોત્મા ઇત્યાદિ અપ્સરાઓ પોતાના સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે, તો પણ સમુદ્ર મંથન વેરા ઉત્પન્ન થયેલ રમાલક્ષ્મીએ તેમને જીત્યા. પણ નારાયણે ઉત્પન્ન કરેલી આ લલનાઓ તે રમા કરતાં પણ નિરૂપમ સુંદર હતી. પછી કામાદિને વિહ્વલ થયેલા જોઈને નારાયણ હસીને બોલ્યા, ઇન્દ્રને સંતોષવા ખાતર આમાંની એકાદ દાસી જે સ્વર્ગમાં ભૂષણરૂપ થઈ શકે તેને તમારા જેવી હોય તેને તમે સાથે લેતા જાઓ, એટલે મારા તરફથી અતિથિ પૂજન થયું એમ હું સમજીશ. નારાયણના આ વચનથી સર્વને હર્ષ થયો અને તેમણે તેમને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. આ પ્રમાણે નારાયણના વચન સાંભળી તેમણે સાષ્ટાંગ નમસ્કાર કરી દેવની પાસે ઊભેલી ઉર્વશીને સાથે લઈ કામ વગેરે સર્વે સ્વર્ગમાં પાછા આવ્યા. નારાયણના ઉરને સ્પર્શ કરીને ઊભી હતી તેથી તેનું નામ ઉર્વશી પડ્યું અને ઉર્વશીને તેઓ સ્વર્ગના કહેવા લાગ્યા. ત્યાં ઇન્દ્રસભા સમક્ષ નારાયણનું અદ્ભુત ચરિત્ર કહી સંભળાવ્યું. આમ નારાયણના પ્રથમ અવતારની કથા સાંભળી ઇન્દ્ર સહિત સર્વ દેવતા આશ્ચર્ય પામ્યા. ભાવથી ભજન કરનારને ઇન્દ્રાદિક વિઘ્ન કરે છે, નારાયણ જેવા સમર્થ તો એ વિઘ્નો ટાળી શકે, પણ પામરજનોનું શું ગજું. નારાયણને લીધે તો ઇન્દ્રને ઇન્દ્રપણું પ્રાપ્ત થયું છે. નારાયણના ભાવથી ભક્તિ કરનારની નારાયણ જ રક્ષા કરે છે. ઇન્દ્ર કામ વગેરેના ચાલક પણ નારાયણ જ છે. પોતાના ભક્તોને તે એમનું વિઘ્ન નડવા દેતા નથી. પોતાના ભક્તોને રક્ષા કરવા માટે દેવ વિવિધ અવતારો ધારણ કરે છે. તેના અવતારનું અતિ વિચિત્ર ચરિત્ર તું સાંભળ એમ કહી રૂમિલ મુનિએ નારાયણના બીજા અવતારો અને તેમના ચરિત્રો કયા. સંતાદિક બ્રહ્મકુમારોએ પોતાના પિતાને પ્રશ્ન કર્યો હતો, તેનો ઉત્તર આપવાના નિમિત્તે નારાયણે હંસ અવતાર લઈ આત્મયોગનું નિરૂપણ કર્યું, જેને નામે કાર નાશે છે, મહાવિઘ્નો ભરીને ભસ્મ થઈ જાય છે, તે મૂર્તિમંત પરબ્રહ્મા જેવા શ્રીદત્ત પણ નારાયણનો અવતાર છે. નૈષ્ઠિક બ્રહ્મચર્ય રાખી રહેલા હોવાથી કુમાર કહેવાતા સંતાદિકો પણ તેમના જ અવતાર છે. ફરી અમારા પિતા ઋષભને પણ નારાયણના અવતાર જ જાણવા. આ રીતે પૂર્ણ એવા શ્રીકૃષ્ણ પોતાના અંશોથી અવતારો લે છે. શ્રી કૃષ્ણએ હયગ્રીવ થઈ મધુ કૈટભ રાક્ષસનો નાશ કર્યો, તેથી તે મધુસૂદન કહેવાયા. તેમણે જ પછી શંખાસુરને મારીને ડૂબી ગયેલી શ્રુતિઓનો ઉદ્ધાર કરી બ્રહ્માને આપી હતી.